જંબુદ્વીપ એમાં સુદર્શન મેળવ્યું છે. ધાપકી ખંડમાં પૂર્વમાં વિજય મેળવ્યું, પશ્ચિમમાં અચલ મેળવ્યું. પુષ્કર દ્વીપના પૂર્વ દિશામાં મંદિર મેળવ્યું અને પશ્ચિમમાં વિદ્યુત મળી. આ પાંચ મેળવ્યું છે. એમાં સુદર્શન મેળવ્યું 1,00,000 યોજનનો છે. 1,00,000 યોજનમાં પણ 1,000 યોજન જમીન લેલી છે અને 99,000 યોજન જમીનથી ઉપર છે. એમાં 4 વન છે. સૌથી નીચે ભૂમિ ઉપર ભદ્રશાલ વન, નંદનવન, સોમનસ વન અને પાંડુક વન છે. તો એ 5 મેરુ, 4 દિશાના 4, એટલે એ રીતે મેરુ સંબંધી 80 મંદિર કહેવાય. મેરુ ઉપરના છે. એના સંબંધીમાં જો વિચાર કરીએ તો એક મેરુમાં 4 હાથીના દંત સૂળને આકારે પર્વતે ગજદંત કહેવાય છે. એની ઉત્તર અને દક્ષિણમાં એક જંબુ અને એક સાલમી વૃક્ષ હોય છે. પછી એ જ દ્વીપની ખંડની ઉત્તર દિશામાં 3 કુલાચળ, દક્ષિણ દિશામાં 3 કુલાચળ એટલે 6 કુલાચળ. પૂર્વમાં 8 વૃક્ષારગીરી, પશ્ચિમમાં 8 વૃક્ષારગીરી. એ જ રીતે પૂર્વમાં વિદેહ ક્ષેત્રમાં 16 વિજાત, પશ્ચિમમાં 16 વિજાત, ઉત્તરમાં એરાવત ત્યાં 1 અને ભરત છે ત્યાં 1, એ રીતે 34. અને એ રીતે ગણીએ તો 16 વનના છે અને 62 બીજા છે. અને જ્યાં ધાતકી ખંડ અને પુષ્કર દ્વીપ છે ત્યાં ઉત્તર અને દક્ષિણ દિશામાં 1-1 ઈક્ષાકાર પર્વત. આ રીતે 390 અને પ્લસ 4 એટલે 394 એ ક્યાં સુધીના છે? 2.5 દ્વીપ સુધીના છે. કાલે પછી મનુસત્તર પર્વતના એ 4 દિશાના 4. અને આ રીતે 3 દ્વીપની અંદર 398, પછી 8મો દ્વીપ, 11મો દ્વીપ અને 13મો. આ રીતે મધ્યલોક સંબંધીના એ ચાલે છે. અને એ રીતે 5 મેરુનું યાદ કરીને આપણે સાથે કોને યાદ કર્યા? આ તો બધા સ્થાપના રૂપના અનાદ્યનંદ છે. એમાં ક્યાં તીર્થંકર ક્યાં હશે? આટલા બધા તો કોની પ્રતિમા હોય? અહીંયા આપણે જૈન મંદિરમાં તો પ્રતિમા સ્થાપીએ છીએ ને કોઈ ભગવાનની, તો ત્યાં જે બધા છે ક્યાં નામના હશે? કે ભાઈ અનાદિના છે, એમાં વિતરાગતા એ પૂજ્ય છે. અહીંયા તો આપણે ભરત ક્ષેત્ર છે તો ભરત ક્ષેત્રના એ ઉપકારી તીર્થંકરોને ખાસ યાદ કરીને અને વિદેહના, બાકી ત્યાં તો કેવા છે? અનાદિ અનંત છે, એમાં કોઈ નામ હોતા નથી. તો એ સાથે સાથે 5 મેરુના પૂર્વમાં 2, પશ્ચિમમાં 2, એ રીતે 20 તીર્થંકર શ્રીમંદર ભગવાનથી લઈને અજિતનાથ સ્વામી સુધીના છે એને પણ આપણે યાદ કર્યા છે. આપણે ચાલતો વિષયમાં પૂજ્ય ગુરુદેવસિંહે 14મી ગાથાના ભાવાર્થ ઉપર આખો એ વિષય લીધો. મૂળ આચાર્ય કુંદકુંદ દેવના તો ગાથામાં ગુણતા છે જ, અને ક્રમે થતા અમૃતચંદ્રાચાર્ય દેવે જોયું કે જીવોનો હવે શું થતો જાય છે? ક્ષોભક્ષમ ઘટતો જાય છે. એટલે 1,000 વર્ષ પછી કે કુંદકુંદ આચાર્ય દેવે જે મૂળ ગાથામાં ભાવો ભર્યા છે એ જીવોમાં ખ્યાલમાં ના આવે તો નિષ્કારણ કરુણા કરીને એની ટીકા એ કરે છે. અને એક બહુ જ વિચારવા જેવું છે, કુંદકુંદ આચાર્ય દેવની ગાથાની 2 લાઈનનો, એક 14મી ગાથામાં લઈએ કેટલો વિસ્તાર કર્યો, એટલો નહીં, ગાથાનો તો અર્થ કરી દીધો પણ બધાને એક એક બોલ સમજાય એના માટે શું કીધું? દ્રષ્ટાંત, અને દ્રષ્ટાંત સાથે સીધા. અને દ્રષ્ટાંત કેટલા વર્ષ જૂના છે? 1,000 વર્ષ જૂના છે ને. પેલા તો કોઈ માટી હતું નહીં, કોઈ સમુદ્ર નહોતું, કોઈ અગ્નિ નહોતું, બધું. એક વિચાર આવે છે, દ્રષ્ટાંત આચાર્ય દેવે કહેવા કે એ દ્રષ્ટાંત હજી પણ એટલા જ એપ્લાય થાય છે. આખી જે આજ કદાચ કોઈ ફ્રીજ કે એવી વાત કરી તો ટાઈમિંગ છે, આજે દ્રષ્ટાંત આપ્યા છે. કમલીનું પત્ર છે, માટીના વાસણ જુદા જુદા બને છે, જેને ભરતી ઓટ આવે છે, ગુણ ભેદમાં સોનાની જે વાત ચાલે છે, અને છેલ્લે ઉષ્ણ પાણી અગ્નિના નિમિત્ત, એ બધા કેવા છે દ્રષ્ટાંતો. પણ એ સદાને માટેના એ કાઢી તો એ કરુણા ખીરું અને એ પછી જયચંદજીએ કે અમૃતચંદ્રાચાર્ય ગુરુદેવ એ જ વાત લીધી કે એમાં સરળ સાદી ભાષામાં સમજાય એના માટે. એટલે તો આપણે ભાવાર્થ લઈએ, આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય છે. 39 પાને છે ભાવાર્થ, બહુ સહેલેથી શરૂઆત કરી દીધી. શું છે? આત્મા પાંચ પ્રકારથી. તો આચાર્ય દેવે તો પાંચ બોલ કીધા છે ને, એટલે પાંચ પ્રકારે આત્માને જોવાની વાત લીધી છે ને એમને. ફરીથી કુંદકુંદ આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે આત્માને કેટલા પ્રકારથી કીધો છે? પાંચ પ્રકારથી કીધો છે. અને તું આવા પાંચ પ્રકારમાં આત્માને તું જોજે એમ તો કીધું. પાંચને તો વર્ણન, પાંચ પ્રકારથી વર્ણન છે, પણ જોવો છે તો એક રૂપ આત્મા. શું છે? વર્ણન સેનાથી કેટલાથી કર્યું છે? પાંચ બોલથી. પણ એના ભેદમાં ક્યાંય અટકવાનું નથી. એ પાંચ ભાવ સ્વરૂપ કેટલા આત્મા છે? પાંચ છે. તો જોવાનો છે વર્ણન કેટલાથી છે. કોઈ પણ એક વ્યક્તિને એના મોસાળ પક્ષથી અને એક પિતાના પક્ષથી જુદી જુદું વર્ણન થઈ, વ્યક્તિ કેટલી થઈ જાય? એક બાજુ કાકા કહે, એક બાજુ મામા કહે, તો વ્યક્તિ બે છે કે એક છે? વર્ણન સમજાવવા માટે અનેક પ્રકારે કરવામાં આવે છે. શું કામ? અનેક પ્રકાર શું કામ કરે? એક રૂપ જ કરવું તો તમારે. વસ્તુ આપણે કાલ લીધી હતી, અનેકાન સ્વરૂપ કોણ છે? વસ્તુ. અનેકાન મૂર્તિ કોણ છે? વસ્તુ છે. એટલે વસ્તુનું વર્ણન કેટલી રીતે થઈ શકે છે? અનેક પ્રકાર. અનેક પ્રકારના વર્ણનમાંથી પ્રયોજન જે કાઢે તેને અહીંયા શુદ્ધ નહીં કહે છે. વર્ણન અનેક પ્રકારે છે. ભેદથી એટલા માટે કીધું, ભેદથી. અને એને શું કીધું? શબ્દ એક આવ્યો હતો ને, અશુદ્ધ દ્રવાર્થિક નહીં આવ્યો હતો ને, આવ્યો હતો ને શબ્દ. તો દ્રવ્ય અશુદ્ધ છે ને, આટલું લખ્યું તો ખરું. પણ એ જે એક સુંદર વાત એના એના માટે જો જોવું હોય ને તો છઠ્ઠી ગાથાના જયચંદજીનો જ ભાવાર્થ જોઈએ આપણે. સોળમું પાનું, એમાં નીચેથી ચોથી લાઈન, સોળમું પાનું જલ્દી જે પેરેગ્રાફ એના ઉપર બે ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધાર્થિક નહીં નો વિષય છે. મેળો શબ્દ એ જ અશુદ્ધાર્થિક આવી ગયો. હવે અશુદ્ધાર્થિક ને શું કહે છે જયચંદજી? કે અશુદ્ધાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે. એક પછી તેથી વ્યવહાર નયત છે એમ આશય સમજવો. ત્રણ શબ્દો આવ્યા. ક્યાં ત્રણ શબ્દો આવ્યા? અશુદ્ધાર્થિક નહીં, એનું જ બીજું નામ શું આવ્યું? પર્યાર્થિક નહીં. અને એનું ત્રીજું નામ શું આપ્યું? કેવી રીતે આપ્યું? કે અશુદ્ધતા જ્યાં વાત, ભલે અશુદ્ધાર્થિક શબ્દ વાપરે છે પણ અશુદ્ધતા ક્યાં હોય? પર્યાયમાં. માટે એનું નામ પર્યાર્થિક નહીં કીધું. અને પર્યાર્થિક નહીં એ લક્ષ કરવા યોગ્ય છે. ભેદ ભાવો અનેક ભાવો હિનાદી કંઈક લક્ષ કરવા યોગ્ય છે. અને લક્ષ કરવા યોગ્ય નહીં હોવાથી એને ગૌણ કરીને વ્યવહાર કરે. કેટલું સુંદર રીતે સરળતાથી આપણને કીધું. પહેલો તો પ્રશ્ન થાય, દ્રવ્ય તો અશુદ્ધ ક્યારે? કારણ કે પેલા શ્લોકમાં એ માટે શબ્દ લીધો હતો ને. કેવો હતો પેલા શ્લોકમાં? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય અશુદ્ધ ન હોય તો ગુરુદેવજી આજે એનો પણ એક ખુલાસો કર્યો, તો છતાં અશુદ્ધાર્થી કેમ શબ્દ વપરાય છે? કે પર્યાયની અંદર અશુદ્ધતા છે એ દ્રવ્ય ધારણ કરેલો ભાવ પોતાથી થયેલો છે. એક તો શું છે? અશુદ્ધતા છે એ પેલું તો ક્યાં છે? પર્યાયમાં. એ જીવની પર્યાયમાં છે. અશુદ્ધપણું ક્યાંય પરદ્રવ્યમાં છે ને એવું નથી, પોતાની પર્યાયમાં છે. અને કોણે ઉભો કરેલો છે? પોતે જીવે ઉભો કર્યો છે. માટે એને અશુદ્ધાર્થી કહેવાય. બાકી મૂળ વસ્તુ તો કેવી છે? ક્યારે અશુદ્ધ? અરે દ્રવ્ય પોતે અશુદ્ધ હોય તો શુદ્ધતાનો વિષય કોણ રહેશે? માટે શુદ્ધતા માટેનું કોનું અવલંબન લેશો આપણે? તો એ બેની પણ સુંદર એક વાત લીધા. આજ ઘણો ગુરુદેશી વિસ્તાર ગુરુદેવ કીધો ને, એમાં ઘણો વિષય આવી ગયો. એ પણ એક વાત શું લીધું? બે નહીં પડાશો કામ. જો બે નિશ્ચય અને વ્યવહાર દ્રવ્યાર્થી બે જો લાભદાયક હોય, બે જો આશ્રય કરવા યોગ્ય હોય તો બે પડે શું કામ? અને બહુ સિદ્ધાંત સમજી લેવું. ક્યારે પણ ભેદ ઈ શું દેખાડે છે? બે વચ્ચે કંઈક જુદાપણું છે, નહીં તો બે પડે જ નહીં. દ્રવ્ય છે અને એના કેટલા ભેદ પાડીએ આપણે? જાતિ અપેક્ષા એ છ. એનો અર્થ શું થયો કે જીવથી પૂદગલ જુદું છે, પૂદગલથી ધર્માસ્તિકા, એનાથી અધર્મ. ભેદ ન, જુદાપણું ન હોત તો ભેદ સેનો પડે છે? તો આ રીતે બહુ સહેલીથી એ સુંદર વાત ગુરુદેવ છે, જયચંદજી એ તો કર્યું ગુરુદેવ એના પર ખુલાસા કરીને. તો આ એક જ્યાં સુધી ભાવ નહીં સમજાય ત્યાં સુધી શું છે, એક મૂંઝવણ રહ્યા કરશે. એક બાજુ તમે શુદ્ધ દ્રવ્ય કયો ને પાછો કયો અશુદ્ધ રહ્યાથી કયો, શું થયું? ભાઈ અશુદ્ધ રહ્યાથી કહેવાનો એ હેતુ છે કે અશુદ્ધતા તારી પર્યાયમાં છે અને તે પોતે અજ્ઞાન ભાવે ઉભું કર્યું. તો અહીંયા જે લખ્યું પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય, પાંચ પ્રકારથી અનેક રૂપ એટલે પાંચ પ્રકારની પર્યાયો છે, એનું લક્ષ કરશો તો આત્મા પાંચ પ્રકારે દેખાશે. દયા દ્રષ્ટિથી કેવો દેખાશે? એક રૂપ જ મીઠાઈ છે. એમાં એકરૂપતા છે કે અનેકરૂપતા છે? જુદી જુદી કંદોઈની દુકાનમાં મીઠાઈઓ છે એ એકરૂપ છે કે અનેકરૂપ છે? જુદા જુદા કોની સાથે જેને છે ને સંબંધ વાળો, ઘઉંનો લોટ છે કે ચણાનો લોટ છે કે બીજું, એ રીતે જો જોશું તો શું દેખાશે? અનેકપણું દેખાશે, જુદાપણું. પણ એક મીઠાપણાથી જોશો, સાકરપણાથી જોશું તો શું બધું દેખાશે? એકરૂપા. એ જ વાત છે. સોનાની દુકાને, સોનીની દુકાને, ઘરેણા જ્વેલરી શોપ છે, એમાં અનેકતા છે કે એકરૂપતા છે? આપણી દ્રષ્ટિમાં અલગ અલગ, કારણ કે આપણે આકારને જોઈએ છે, પર્યાયને જોઈએ છે, એટલે આપણને શું લાગે છે? જુદું જુદું દેખાય છે. અને એ જ વખતે સોનીને શું દેખાય છે? નહીં સાંજ પડે કે તો આજ કેટલી ડિઝાઇન વેચાણી, એ વિચારતો હશે ને? તો શું વિચાર? વસ્તુ એક જ છે જોવાની દ્રષ્ટિમાં મોટો. અને એ જ 14મી ગાથામાં આપણને દેખાડવું છે કે પર્યાય નહીંથી અનેક અનંત કાળથી જોતો આવ્યો છું, તો અનેકતા અને આ પર્યાય બુદ્ધિ, એ પણ વાત ગુરુદેશી લીધી. પર્યાયની લપ ક્યાં સુધી રહેશે ને? પર્યાય જાણે શું છે? બોજો છે ને? પર્યાય બોજો નથી. પર્યાય નો તો આનંદ ને કઈ, સંસારે ન હોય ને, સિદ્ધ ન હોય ને, કઈ જ કરવાનું ન હોય. જડ નહીં, પર્યાય તો હોય, જડ તો નહીં. પર્યાય ન હોય તો એક જીવનમાં એક બહુ જ ફરીથી વિચારવું, પર્યાય જો નહીં હોય તો વેદન નથી તો સેના માટે પુરુષાર્થ કરે છે? તો કઈક કોઈ પણ કાર્ય સેના માટે હોય છે? કોઈક ને કોઈક પ્રયોજનને માટે હોય. પર્યાયનું જો અસ્તિત્વ નથી તો દુઃખ નથી, દુઃખ નથી તો ધર્મ કરવાનો પ્રશ્ન ક્યાં? એ સુંદર રીતે એ વાત કરી કે પર્યાય બોજો નથી, પર્યાય બુદ્ધિ છૂટે છે. શબ્દ ન્યા શું આવે? પર્યાયનો પક્ષપાત છૂટે, શબ્દ હતો એમાં. પર્યાય છૂટતી નથી, નહીં સિદ્ધ દશા થાય તો ન છૂટી જાય, એ જ પર્યાય છે. ગુરુદેવ કીધું ને સિદ્ધ દશા થતા એમ નહીં, સિદ્ધ દશા પણ પોતે શું? અરે પર્યાય એક વસ્તુનું સ્વરૂપ છે, પર્યાય એ વસ્તુનો એક ધર્મ છે. અને એમાં પણ ગુરુદેવ ઘણી વાર લીધી હતી કે જે ધર્મો લીધા એમાં કોણ કોણ લીધા હતા? એમાં સામાન્ય વિશેષ ગુણો લીધા, પછી પર્યાયો લીધી, પર્યાયોમાં શુદ્ધ ને અશુદ્ધ બધી લીધી. એ બધું આપણને બીજો કળશમાં કાલે જોયું હતું, એના ભાવાર્થમાં હતું ને. ધર્મોમાં કોણ છે? સામાન્ય ગુણ અને વિશેષ. જો જોવા હોય તો જોઈએ, આમાં એ ધર્મોના અર્થમાં ચોથા પાને છે. ચોથું પાનું એમાં છે પેરેગ્રાફ, કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મ વાળો કીધો છે, બરોબર? તો હવે અનંત ધર્મ એ ક્યાં ક્યાં? તો જો વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, આ ચાર શું આવ્યા? સામાન્ય ગુણ આવ્યા. સત્પણું એટલે અસ્તિત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ અને પ્રદેશ, ચાર સામાન્ય ગુણ આવ્યા. હવે ક્યાં ગુણ આવશે? ચાર ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું. આ ક્યાં ગુણ આવ્યા? કોના આવ્યા? જીવના. મૂર્તિકપણું જીવમાં ક્યાંથી આવે? આ જો એક વિચારવા જેવું છે, પ્રશ્ન શેનો છે? પ્રશ્ન ક્યાં છે? આત્માને અનંત ધર્મો વાળો કહ્યો તો તેમાં, તેમાં એટલે કોનામાં? આત્મામાં. તો આ બધી આત્માની વાત આવી ને, પ્રશ્ન શેનો પૂછ્યો? કે આત્મામાં આનંદ ધર્મો છે, તો આનંદ ધર્મો ક્યાં ક્યાં છે? તો આ બધી જવાબ કોનો આવ્યો? તો એટલે ઉત્તર વાંચવા જેવો છે ધ્યાનથી. વસ્તુ માં શબ્દ છે, આત્મામાં નથી. શું ફરક પડ્યો કઈ? પ્રશ્ન પૂછનારે કોના સંબંધી પૂછ્યો છે? આત્મા સંબંધી. જયચંદજી એ ઉત્તર ક્યાંથી શરૂ કર્યું? કે બધા વસ્તુમાં આવું જ. પછી આગળ કહેશે કે આત્મા પણ એક વસ્તુ છે, તો એમાં એના ધર્મો છે. તો એ ક્યાં છે? એના પછી પેરેગ્રાફ કે આત્મામાં આનંદ, ધર્મમાં ચેતન પણ અસાધારણ. એને આ ઓલા જે પ્રશ્ન હતો એનો ઉત્તર છે. આ જે પેરેગ્રાફ છે એમાં કોનો ઉત્તર છે? સામાન્ય કોઈ પણ પદાર્થ આવો હોય છે. અને એટલા માટે તો એક કળશમાં, બીજા કળશમાં આનંદ ધર્માત્મક કોને કીધું છે? વસ્તુ ને. આનંદ ધર્માત્મક વસ્તુ છે ને, અને એને જીનવાણી સ્યાદવાદ શૈલીથી સમજાવે. તો એ વસ્તુમાં એટલે છ છેદ્રણ લાગુ પડે. તો એમાં પેલું સામાન્ય ગુણ ચાર આવી ગયા. પછી ચાર ક્યાં આવ્યા? વિશેષ ગુણ. એમાં ચેતનપણું શેમાં લેવું? જીવમાં. અચેતનપણું શેમાં લેવું? બાકીના પાંચમાં. એવી જ રીતે રૂપીપણું શેમાં લેવાનું? એક પૂતગલમાં. અરૂપીપણું એટલે કેવા? બાકીના પાંચમાં. એટલે ચારે કોના આવ્યા? છે દ્રવ્યમાં સમાઈ ગયા. એવી સર. પછી હજી એક લીધું, એના પછી એ તો ગુણ છે. જો આ ત્રિકાળી ગુણ, સામાન્ય ગુણ કે વિશેષ ગુણ, એનું પણ એક નામ શું આપ્યું? ધર્મ આપ્યું. હવે એનાથી આગળ તે ગુણોનું, તે ગુણ એટલે ક્યાં ગુણ? સામાન્ય હો કે વિશેષ, કોઈ પણ ગુણનું ક્યારેક ક્યારેક પ્રેણમન થવું ત્રણેય કાળે થાય. ત્રણેય કાળ. અચ્છા, ત્રણેય કાળમાં બે ચાર સમય ખાલી જાય ને એક સાથે ચાર પર્યાય થઈ જાય. તો કેટલો ખુલાસો જયચંદજી એક એક શબ્દમાં લખ્યો છે. પહેલું તો શું લીધું? ત્રણેય કાળ લીધું. પાછું સમય સમય એટલે એક એક સમયે એક એક પર્યાય. એમ નથી કે ચાર પર્યાય એક સાથે થઈને બાકીના ત્રણ સમય કેવા જાય, બ્લેન્ક જાય, એવું નથી. સમય સમય વર્તી પ્રણમન થવું જે પર્યાય છે એ અનંત છે, અને એ પણ પદાર્થનો ધર્મ છે. આવી ગયો? આખી વ્યાખ્યા છે નહીં ચાલે છે. ફરીથી વસ્તુના ધર્મો. તો વસ્તુના ધર્મમાં પેલા ક્યાં લીધા? ગુણ લીધા. ક્યાં ગુણ લીધા? સામાન્ય હો કે વિશેષ. પછી એનું શું લીધું? સમય સમય વર્તી ત્રણેય કા પરિણમન થાય છે એ પર્યાય. હજી એક લીધું, વળી વસ્તુમાં. વળી એટલે હજી બાકી છે. પ્લસ. વળી એટલે પ્લસ. વસ્તુમાં જો ફરીથી જવાબ શું આવે છે? પ્રશ્ન શેનો પૂછ્યો છે? આત્માનો. પેલો સામાન્યપણે છૈદ્રવની વાત લઈને તો વસ્તુમાં. હવે આ ક્યાં આવ્યા? એક પણું, અનેક, નિત્ય. એ તો ચાર કોમ્બિનેશન છે, ચાર ગ્રુપ. એક અનેક, નિત્ય અનિત્ય, ભેદ અભેદ અને શુદ્ધ અશુદ્ધ. આ શું આવ્યા? પરસ્પર વિરુદ્ધ બે આવ્યા. અને આ જે ધર્મો છે એને જાણનાર કોણ છે? એક એક ધર્મને જાણનાર નહીં છે. અને 47 ને પ્રવચન સાર જે સમયસાર છે એમાં કોની વર્ણન છે? દ્રષ્ટિ પ્રદાન સમયસારમાં ગુણરૂપ સ્વભાવની વર્ણન છે. જ્ઞાન પ્રદાન પ્રવચન સારમાં એ ધારી રાખેલા યોગ્યતારૂપ ધર્મો છે એને ગ્રહણ કરનાર નહીં, એનાથી વર્ણન. તો આ બધા શેમાં આવશે? એ આ ધર્મો છે એની કોઈ પર્યાય હોઈ શકે નહીં. ઓલા જે હતા સતપણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશ અને પછી ગુણો, ચેતન, અચેતન, મૂર્તિક અને અમુક, એની તો સમય સમય વર્તી પરે અને આ ધારી રાખેલો ભાવ હોય. અને આ રીતે ગુણો એની પર્યાય અને આ ધારી રાખેલા ધર્મો એ બધાને મળીને એક નામ શું છે? જી પદાર્થે ધારી રાખેલા હોવાથી એનું નામ ધર્મ કહેવાય. ધર્મ એટલે ધારી રાખેલા. તો પદાર્થે શું ધારી રાખેલા ભાવો છે? કે ગુણરૂપ ભાવો છે, પર્યાયરૂપ ભાવો છે અને આ યોગ્યતા રૂપના ભાવો છે. ચાલો તો આપણે ફરીથી આપણા વિષય ઉપર. શુદ્ધ નય અને શુદ્ધ દ્વૈતાર્થિક એક જ અર્થમાં વપરાય છે. જે શુદ્ધ નયનો વિષય છે એ જ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ દ્વૈતાર્થિક નય અને શુદ્ધ નય એ એક જ અર્થમાં છે. જે રાગાદી આદિ ભેદભાવતી હોય એનું નામ શું આવે છે? અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યના એ ભાવો છે, દ્રવ્યધારે માટે એ દ્રવ્ય અને અશુદ્ધ છે. એમાં મુખ્ય રાગાદી ભાવો તો અશુદ્ધ છે અને બીજા બધા એ કેવા છે? વ્યવહાર નહીં ના વિષય છે. માટે એનું નામ શું કીધું? અશુદ્ધ અને જીવે દ્રવ્ય ધારી રાખેલા માટે દ્રવ્યાર્થી. અને એનું છઠ્ઠી ગાથામાં જોયું એ બધાનું નામ શું કીધું? પર્યાર્થિક નહીં. કારણ કે અશુદ્ધતા શેમાં ઉભી થાય? પર્યાય એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એનું જ બીજું નામ શું છે? પર્યાર્થિક છે. ઓલું શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે, એનું નામ શુદ્ધ નહીં છે. તો અહીંયા પર્યાર્થિક. અને પર્યાય કેવું છે? વ્યવહાર. તો ભેદ પડે એમાં વાંધો શું છે? તમને ભેદ પડે તેમાં વાંધો શું છે? જો આમાંથી એ વાત આવે છે કે એક રૂપ એનો સ્વભાવ એને દ્રષ્ટિમાં આવતો નથી, માટે એ પર્યાયમાં ઉભા થવા છતાં પણ એને ગૌણ કરીને પોતાના ત્રિકાળી સ્વભાવને જાણનાર એ શુદ્ધ નયની મુખ્યતાથી આખું વર્ણન કરવામાં આવે છે. કોઈને આ પ્રશ્ન થતો હોય કે સમયસારમાં આખા શુદ્ધાત્માની જ વાત કેમ આવે? આત્મા શુદ્ધ જ હોય, પૂર્ણ જ હોય, અખંડ હોય, એમ જ કેમ વાત? કારણ કે સમયસાર શુદ્ધાત્માને બતાવનાર છે. જે પ્રયોજન એટલે ગુરુદેવ છે, આજે દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, શુદ્ધ નય અને શુદ્ધ નયનો વિષય, એ મુખ્યપણે કેમ દેખાડવો છે? કારણ કે શુદ્ધાત્મા દેખાડવો છે. અને શુદ્ધાત્મા સેનાથી જોઈ શકાય છે? અશુદ્ધ નહીંથી કે શુદ્ધ નહીંથી? અશુદ્ધ આર્થિક નહીંથી? શુદ્ધાત્મા ખાલી શુદ્ધ નહીંથી જાણે. શુદ્ધાત્મા સેનાથી વિષય બનશે? માત્ર શુદ્ધ નૈતિક માટે એની મુખ્યતાથી આખું વર્ણન આમાં કરવામાં આવે છે. તો અહીંયા પેલું ફરીથી લઈએ ભાવાર્થ ઉપર 39 પાને. આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખે. પહેલેથી જ કહી દીધું તું, જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિમાં ઉભો છું, પર્યાય ઉપર લક્ષ કરીશ તો આત્મા કેવો દેખાશે તને? અનેક પ્રકારે દેખાશે, ભિન્ન ભિન્ન દેખાશે. અને ભિન્ન ભિન્ન ને દેખતા ક્યારે પણ ઉપયોગની સ્થિરતા નહીં થાય. આપણે એ વાત લીધી હતી, ઉપયોગની સ્થિરતા કરવી એનો અર્થ શું? એકાગ્રતા. અને એકાગ્રતાનો વિષય એક હોય કે અનેક હોય? એક જ કરવું તમારે. એકને અગ્ર શબ્દ શું છે? એક અગ્ર, એકને મુખ્ય કરે. તો એકને મુખ્ય કરે ને અનેક દેખાય એમ કેમ બને? તો એકને મુખ્ય શું કર્યું? તો સ્થિરતા કરવી છે ઉપયોગની, એના માટે એકાગ્રતા છે. અને એકાગ્રતા છે તેનો વિષય પણ કેવો હોવો જોઈએ? એક રૂપ હોવો જોઈએ. અને ત્યાં સુધી દ્રષ્ટિ નથી કરતા એટલે અનેક. એનું પછી નામ આવ્યું અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો અને કર્મ પૂતગલના સ્પર્શ વાળો શબ્દ શું છે? દેખાય છે. દેખાય છે એટલે એવું છે નહીં, નથી ને? ખાલી તો દેખાય. જેમ ઓલું મૃગજળમાં પાણી દેખાય છે, નહીં દૂર નથી દેખાતો, જમીન ને આકાશ બે એક થતા, એવું નથી. પર્યાયમાં જોતા આવું બધું છે, એનો નકાર કરીશ નહીં. હા, પ્રયોજન ને માટે છે, બાકી પર્યાયમાં નથી. તો આ પેલું શું નક્કી કર્યું? પેલું શું લઈ જવાય છે? ક્યાં સુધી? શુદ્ધ નહીં ના વિષય સુધી. એ પેલા સાથે શું વાત કરશે? પરિણતિમાં વિભાવ છે, ભેદ છે, એ પણ નક્કી કરશે. અને અશુદ્ધતા છે, અશુદ્ધતાનો નિમિત્ત સંયોગ સંબંધમાં પણ છે. શું દેખાડ્યું પેલું? આ શું ક્યાંથી શરૂઆત કરી? કે અશુદ્ધતા પર્યાયમાં ઉભી થાય છે, લઈ જવું તો શુદ્ધતા સુધી, પણ એ પેલા અશુદ્ધતા છે. અને અશુદ્ધતા છે તો એના નિમિત્ત પણ છે. તો એનું નિમિત્ત કોણ છે? કર્મ પૂતગલ. તો અનાદિકાળથી, જો કેટલો ખુલાસો પાછો, ક્યારથી બંધાયેલા છે? નહીં, પેલા તો આપણે શુદ્ધ હતા અને ભગવાને થોડાક કર્મ આપીને અહીંયા પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો, વધારવા ઘટાડવા હવે તારે જ નહીં. પેલા આવતું ને દેશમાંથી દોરો લોટી લઈને, નહીં એવું હતું પેલા. અહીંયા શું છે? અનાદિકાળથી. પછી શું શું છે? કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો છે. આવો એક ક્ષેત્રાવગા સંબંધ છે. દ્રવ્ય બંધની વાત કરી, શું છે? પર એવો નિમિત્ત. અને કેવો છે? એક કર્મ પૂતગલના સ્પર્શ વાળો એટલે એક ક્ષેત્રાવગા સંબંધ પણ છે. આ રીતે વાત કર્યું. હવે એનાથી એના સંબંધમાં જોડાતા શું થાય? પર્યાયમાં અશુદ્ધતા થાય. અને અશુદ્ધતા અહીંયા બે પ્રકારની લેશે, ગતિની વ્યંજન પર્યાયની અને હિનાધિક જે થાય એ અર્થ પર્યાયની અશુદ્ધતાની. બીજો અને ત્રીજો બોલ. પછી બીજો બોલ, કર્મના નિમિત્તથી થતા, જો આ બધું જ છે, ફરીથી આમાં સામ સામે શું આવે છે? 13મી ગાથા ચાલી ગઈ ને આપણે અહીંયા ગુરુદેવના પ્રવચનમાં, એમાં સામ સામે આવતું હતું કે એના ઉપરથી તો આ 14 ગાથા આવે છે. ક્યાં છે એવું? ક્યાંક 13મી ગાથા છે એવું? ક્યાં છે? ચાલો વાંચો. ટીકામાં છે તો એમાં 31 પાને કાઢી, 31 પાને એમાં નીચેથી ચોથી લખ, ત્યાં વિકારી થવા યોગ્ય. મળ્યો શબ્દ? 31 પાને 13મી ગાથામાં નીચેથી ચોથી લખ, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર બંને પુણ્ય તેમજ બંને પાપ. તો બે કોણ ફરક પડ્યા? વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર, શું ફરક છે એમાં? શું છે, શું છે બેમાં? એક પર્યાયનું નામ છે અને બીજું નિમિત્ત કર્મની વાત, જેને બીજી ભાષામાં કહીએ ભાવ અને દ્રવ્ય. ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ છે ને, ભાવ બંધ અને દ્રવ્ય બંધ છે ને, એવી રીતે ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્ય, ભાવ પાપ. તો બેનિય, તો થવા યોગ્ય કોણ છે? જીવની પર્યાય, એનું નામ શું કહેવાય? ભાવ આશ્રવ કહેવાય, ભાવ બંધ કહેવાય, અથવા ભાવ પુણ્ય ભાવ. અને એમાં નિમિત્ત રૂપે અહીંયા પેલો નિમિત્ત અને પછી પર્યાય, એવી રીતે આગળ છે ને, આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર. તો એ આખી વાત છે, એ જ વાત નહીં. અને જો એના પછી સરસ જોવા જેવું છે 32 પાને, 13મી અને 14મી થોડીક લિંક કેવી રીતે છે. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, મેળો શબ્દ, જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા. આ શબ્દો તમારે જોવાય તો 14મી ગાથા છે, છે પેલા બોલમાં છે. એનાથી જો આખી શૈલી છે બેની સાથે, કે આખા સંબંધો છે તો 14મી ગાથામાં કે સંબંધો છે, પણ ભૂતાર્થ નહીંથી જોઈ તો નહીં દેખાય 13મામાં, અને અહીંયા કહે છે સ્વભાવની સમીપ જાય તો તને નહીં દેખાય. તો આખી એ શૈલી છે, મળ્યું. અને એ ભૂતાર સત્યાર છે, મળ્યું. અહીંયા પેલું આવ્યું, અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ ભૂતાર્થ સત્ય. આવી ગયું 14મી ગાથા? પાંચે પાંચ બોલમાં આવા પ્રકાર આવતા હતા. આખી આ બેજ બનાવીને 13મી ગાથાથી આખી 14મીમાં સમ્યક દર્શનનો, 15મા સમ્યક જ્ઞાનનો, અને 16મા ચારિત્ર ઉમેરીને દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગની આખી વ્યાખ્યા નહીં કર્યું. આ ચાર દેવે નથી વિચાર આવતો. આપણે કલ્યાણને માટે આપણને આપણી દરકાર નથી, અને આચાર દેવને કેવી નિષ્કારણ કરુણા હશે. કેટલું સુંદર રીતે કોઈ ન્યાયથી પણ વિચારે, ભલે તત્વ કેવું ન, પણ એક ન્યાય કેટલું લોજિકલી આખી વસ્તુ સ્વરૂપને કેવી રીતે સિદ્ધ, પોતાને અનુભવથી સિદ્ધ છે, આપણને ન્યાયથી સિદ્ધ કરાવીને અનુભવ સુધી લઈ જાય. પોતાને તો એવો અનુભવ થઈ જ રહ્યો છે, આપણને કઈ રીતે કરાવે છે? આગમનો આધાર આપે છે, ન્યાયથી કરાવીને તું પણ હવે અનુભવ સુધી પહોંચી જશે. એ રીતે અહીંયા બીજો બોલ, કે કર્મના નિમિત્તથી આ ચારેય ગતિની જે પર્યાયો છે, તારો સ્વભાવગત નથી. ચાર ગતિમાં રહેવું એ તારો મૂળ સ્વભાવ નથી. તું તો ચાર ગતિથી રહિત પૂર્ણતામાં બિરાજે તારો સ્વભાવ. તો આપણો એ સ્વભાવ નથી, તો પર્યાયમાં ઉભો થયો અશુદ્ધ ભાવ તેમાં નિમિત્ત છે. તો કોણ છે? કર્મના નિમિત્તથી જેમ ચારેય ગતિનું આયુષ બંધાય છે, તે છે ને આયુષ કર્મના નિમિત્તે ચાર ગતિ. તો કર્મના નિમિત્તથી, તો કર્મના નિમિત્તે નર નરક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. કોણ કોણ દેખાય છે? જીવ દેખાય, હું દેખાય, પણ કઈ દ્રષ્ટિથી? પર્યાય, અનેક પણાની પર્યાયોથી જોઈએ તો. જીવ પોતે એ રૂપે પણમેલો છે, એ જીવ સસલાના શિંગડાની જેમ છે એવું નથી. પર્યાયમાં પોતે રૂપે છે, પણ એ પોતે શુદ્ધ છે, અશુદ્ધ રૂપે પરણમો છે, અને કર્મ એમાં નિમિત્ત છે. આ ત્રણ વાર જીવ પોતે કેવો છે? શુદ્ધ છે, છતાં અનાદિથી અજ્ઞાન ભાવે અશુદ્ધ રૂપે પર્યાયમાં પરણમો છે, અને એમાં સામે કર્મ નિમિત્ત છે. તો કર્મના નિમિત્તે, પછી નર નારક આદિ પર્યાયમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે, આ શું આવ્યું? અન્ય અન્ય શબ્દ મૂળ હતો ને, અન્ય, તો ભિન્ન ભિન્ન કહો કે અન્ય અન્ય. તો આ રીતે, અને આ ગુરુદેશ આનો અર્થ લેતા હોય ને, આપણું શરીર નહીં પણ આ શરીર, કઈ ગતિ કહેવાય? મનુષ્ય ગતિ કહે ને આ શરીર. તો કઈ આકા તિર્યન થોડી છે, આ શરીર છે એ કઈ ગતિ કહેવાય? આ ફરીથી કોની વાત ચાલે છે? જીવની પર્યાયમાં થયેલા ભાવની વાત છે. શરીર તો બાયમાં નિમિત્ત ઉદારિક શરીર છે, એ કોઈ ગતિ નથી. એ મનુષ્ય કે તિર્યંજ ગતિને પ્રાપ્ત જીવને બાયમાં આવા શરીરનો યોગ, એ પોતે નથી. ફરીથી આ જે છે એ આહાર વર્ણામાંથી બનેલું, એ પોતે કોઈ ગતિ. નરક ગતિ ક્યાં આવી? ઉર્ધ્વ મધ્ય અધો ત્રણમાંથી ક્યાં આવી? અધોલોકમાં છે ને. નરક ગતિ ક્યાં આવી? નરક ગતિ ક્યાં આવી? આટલું તો આપણે નક્કી કરીએ છીએ. આ છે ને, થોડું જ્ઞાનમાં એટલી સ્વસ્થતા રહેવી જોઈએ. નરક પર્યાય રૂપે પણમેલ જીવને રહેવાનું ઉપજવાનું સ્થાન એ સ્થાન છે. ક્ષેત્ર છે, ગતિ નથી. પ્રશ્ન આપણે શેનો ચાલે છે કે આવી ગતિ રૂપે પણમેલો આત્મા એને ઉપજવાનું અને રહેવાનું એ સ્થાન શું છે? ત્યાં અધોલોકમાં. ગતિ ત્યાં નથી, ગતિને પ્રાપ્ત જીવને. ફરીથી એટલા માટે આ ગુરુદેવસિંહ ઘણી વાર યાદ કરે કે આપણે માન લે આ શરીર એમ નહીં, એવી રીતે સંયોગમાં કુટુંબ પરિવાર એ શું છે? જીવનો સંસાર છે. સંસાર ફરીથી જીવનો સંસાર સંયોગમાં હોય તો સંસારનો અભાવ થઈને મોક્ષ પણ સંયોગમાં જોવે. એક ઘરની અંદર અંધારું છે તો પ્રકાશ કરશું તો ક્યાં થશે? બહાર થશે કે જ્યાં થશે? તો જો સંસાર સંયોગમાં હોય તો મોક્ષ પણ ક્યાં હોવો જોઈએ? સંયોગમાં હોવો જોઈએ. જીવની જ પર્યાયના નામ સંસાર છે, મોક્ષ માર્ગ છે અને મોક્ષ છે. અને એના ઉપરથી તો ત્રણ પ્રકારના આત્મા કહેવાય, બહિરાત્મા, અંતરાત્મા. ને થોડુંક ઉપયોગની સ્થિરતા દ્વારા જો આ કરશું તો એ સમજાયું. પણ કેટલું સુંદર રીતે આચાર્યોથી લઈને જ્ઞાનીઓ જયચંદજીને ગુરુદેવસિંહ કેટલા ખુલાસા કરીને. તો ફરીથી કર્મના નિમિત્તે શું થાય છે? ચાર ગતિની પર્યાયો જે છે એ રૂપે જીવ છે. અને એ જોઈએ તો દેખાય પણ છે, દેખાય છે એટલે આવું પ્રણમન છે, અને પર્યાયથી જોતા એવું પણ દેખાશે. પછી હજી ત્રીજું, આ આખું શું દેખાડે છે? જૈન દર્શનનો વ્યવહાર અથવા બીજી શાસ્ત્રોથી વિચાર અનુયોગથી કરીએ તો શું આ શું છે? આવે અત્યારના આમાં શું આવ્યું? કર્ણાનુયોગ, ગતિની જુદી જુદી પર્યાયો છે એમાં. પછી જો આવી અવિભાગ પ્રતિષેધ બધા એ શેનું આવે છે? કર્ણાનુયોગ, જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગના સ્થાન એ બધા છે ને. અને એ પ્રકારે ઉપજવાના સ્થાનો ગોતીએ તો શેમાં આવશે? એ કર્ણાનુયોગમાં જ આવે છે. આખા ત્રણ લોકનું આવતું વર્ણન એમાં પણ એ રીતે. તો અહીંયા ત્રીજા બોલમાં હવે શું લે છે? શક્તિના અવિભાગ પ્રતિષેદ અંશ ઘટે પણ છે ને વધે પણ છે. આ કોની વાત આવી? અર્થ પર્યાયમાં પણ કોની પર્યાય આવી? અગુરુ લઘુની ષડગુણ હાનિ વૃદ્ધિની વાત આવી. શું છે આ? તેના માટે વાત આવી કારણ કે એ અગુરુ લઘુની જે સદગુણ હાનિ વૃદ્ધિ હંમેશા હોય છે. ઓલી બીજી પર્યાયો તો હોય ન હોય, જ્ઞાનની એક લઈએ તો હંમેશા હોય છે. પણ આ તો એક સામાન્ય કહી લીધી, સદગુણ હાનિ વૃદ્ધિ જે ક્યારે ક્યારે થાય, કોને કોને થાય? હર સમય કોને? સમ્યક દર્શન થયા પછી કે પહેલા? હરેક સમય, આપણને અજ્ઞાનીને પણ હાનિ થાય કે વૃદ્ધિ થાય? આપણને તો હાનિ જોઈ ને હંમેશા, આપણને તો હાનિ જોઈ, આપણને શું વધે? અરે એક એક સમયમાં જે આ આખી વાત એક એક પર્યાયની, તો એ સામાન્ય લીધી. પછી એમાં તમે જ્ઞાનમાં ઉતારી, કસાઈની લેસા બધા જુદા જુદા ઉતારી શકાય. પણ એક સામાન્ય તો એ પણ એ વસ્તુનો શું શબ્દ વાપરો છે? સ્વભાવ છે. અને એ હોવાથી વધઘટ થયા જ કરે છે. અને એ રીતે જો જોશું તો ક્યાંય નિયતપણું નહીં દેખાય. શું છે? સ્વભાવથી નિયતપણું હોવા છતાં તું જો પર્યાયમાં જોયું તો પર્યાયનો તો સ્વભાવ છે. શું સ્વભાવ છે? હાનિ વૃદ્ધિ થવી. અને તેથી તને નિયતપણું ક્યારેય દેખાશે. અને નિયતપણું નહીં દેખાય તો ઉપયોગની સ્થિરતા ક્યાંથી થશે? અને ઉપયોગની સ્થિરતા વગર શું નહીં થાય? સમ્યક દર્શનનો જન્મ નહીં થાય. પછી ભલે અસ્થિરતામાં બહિર્મુખતામાં હશે, પણ પહેલું જો સમ્યક દર્શનની ઉત્પત્તિ કરવી છે તો નિયમથી શું હશે? નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશા એટલે ઉપયોગની સ્થિરતા. તો ઉપયોગની સ્થિરતા નિયતના લક્ષે થશે કે અનિયતના લક્ષે થશે? એકપણાના થશે કે અન્ય અન્યના લક્ષે થશે? સંયોગથી થશે કે સ્વભાવથી થશે? તો પેલો શેનો બોલ આવ્યો? સંયોગનો. બીજો શેનો આવ્યો? અન્ય અન્ય ભિન્ન ભિન્નની વાત આવી. ત્રીજામાં શું આવ્યું? વધઘટ અનિયતપણું, વધઘટપણું આવ્યું. એ બધાનો દ્રષ્ટિ છોડાવવા માટે એ શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ અંશ ઘટે પણ વધે એ વસ્તુનો સ્વભાવ છે, તેથી તે નિત્ય નિયત નિત્ય નિયત એકરૂપ દે. કેવળ જ્ઞાનમાં પણ સદગુણાની વૃદ્ધિ થાય, સિદ્ધ દશામાં થાય. તો એ અધૂરી દશા છે કે પૂરી દશા છે? તો પૂર્ણ દશામાં હાની વૃદ્ધિ શું હોય? આ તો પર્યાય, કેવળ જ્ઞાન પર્યાયની જ વાત કરે છે. સિદ્ધ દશા કેવળ જ્ઞાન એ પર્યાય છે. એગ્રી? એ પૂરી છે કે અધૂરી છે? અને પૂરી હોય તેમાં વધઘટ હોય? આ એક વાળું પૂર્ણ વધઘટ વાળું એક, અને એક પૂર્ણ વધઘટ વગરનું, એવા બે છે. જો આ એક બહુ જ વિચારવા જેવું છે. આ જૈન દર્શન એટલું બેહદ છે, વચનનો પ્રવેશ નથી, વિકલ્પનો પ્રવેશ નથી, તર્કનો પણ પ્રવેશ નથી. વસ્તુનું સ્વરૂપ કેવું છે? અલૌકિક અતિન્દ્રિય છે. જ્યાં વચન વાણી નહીં, વાણીનો વિલાસ નહીં, વિકલ્પોની ઝાડ નહીં અને તર્કનું અવલંબન નહીં, એવો એક અખંડ અભેદરૂપ. એ તો એક કેવળ જ્ઞાનનો કમસે કમ કોક કેવળ જ્ઞાન માટે જ બાકી રાખજે. આ તો અહીંયા આપણને અધરવા જ્ઞાનમાં બધું શીખી લેવું કે સદગુણ હાનિ વૃદ્ધિ કેવી શીખવાનું છે. કેવળ જ્ઞાન ગમ્ય છે. તો એ ત્રીજો બોલે છે. ચલો ચોથો લઈ લે. વળી તે, વળી એટલે કોણ? કોણ? આત્મા. ફરીથી આત્માની વાત ચાલે છે. અને શેના ઉપર ચાલે છે? પેલું શેની વાત લીધું હતું? સંયોગ. પછી શેની લીધી? પર્યાય ગતિની, વ્યંજન પર્યાયની. ત્રીજા બોલમાં કોની લીધી? પર્યાય અર્થ પર્યાયની, સદગુણાની લીધી. હવે ચોથામાં શું લે છે? ગુણ ભેદની. આત્મામાં ગુણો છે કે નહીં? છે. તો અનુભવના કાળે કેટલા દેખાય છે? તો હોય તો કેમ દેખાય નહીં? આ જ વસ્તુનું ભેદાભેદ સ્વરૂપ છે. ભેદથી જોઈશ તો અનેકતા દેખાશે, અને અભેદપણે જોઈ તો એકરૂપતા દેખાય. તો એનું નામ સામાન્ય, અવિશેષ. તો એ અહીંયા વિશેષ ભેદો કરશું તો આત્મામાં, એક સાકરમાં આપણે જો જુદું જુદું કરશું તો શું થશે? ગળપણ સ્વાદથી જોશું શું દેખાશે? ગેળું. રંગથી જોશું તો સફેદ દેખાશે. સ્પર્શથી જોશું તો લીસી ખરજબેટ, જે રીતે. તો એ રીતે ભેદ પાડશું તો અનેકરૂપ છે, કારણ કે અનેક ગુણો પણ છે. પણ અભેદપણે જો જોવા જઈએ તો જ્યાં પ્રયોજન સ્વાદની છે તો મને ગળપણ જ દેખાય. આ આખી શૈલીથી વાત આપણને બારમાં. અહીંયા બધા કોણ દેખાય છે? એક મનુષ્યપણે, અભેદપણે મનુષ્યપણા, અને વ્યક્તિગત જોઈએ તો જુદા જુદા. તો એ ચોથો બોલ. અને છેલ્લો, ફરીથી કર્મના નિમિત્તથી થતા કઈ ભેદ દેખાણો આમાં? કઈ શું ભેદ દેખાણો? એ વાત નહીં. કર્મ પહેલામાં આવ્યા હતા, વચ્ચે નો આવ્યા. પહેલામાં આવ્યું કર્મના નિમિત્તથી, બીજામાં આવ્યું તું કર્મના નિમિત્તથી, ત્રીજામાં આવ્યું કેમનું આવ્યું? હા, એમાં કર્મ, અરે એમાં અગુરુ લઘુની લીધી, અને એ તો વસ્તુનો સ્વભાવ છે, એમાં કર્મ નિમિત્ત નથી. ફરક પડે છે? કસાઈને એવું લીધું હોત તો કર્મ આવત નહીં. જયચંદજી લખ્યું છે તો ફરક તો પાડ્યો છે કે નહીં? પેલા બોલમાં લીધું કર્મ, બેમાં લીધું ને, ત્રીજામાં નથી, ચોથામાં કેમ પાછું? આ કઈ ગરબડ થઈ. અરે ગુણોની વાત છે, ગુણમાં વચ્ચે ક્યાં કર્મ આવ્યા? અને હવે પાછો શેની વાત આવી? વેદનરૂપ ભાવની અશુદ્ધતાની. તો પાછા કર્મ આ રીતે સુંદર રીતે એમણે લખ્યું છે. ગુરુદેવજીએ પણ ઘણું સુંદર રીતે આપણને.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સર.